बोलो स्वामी नारायण भगवान नी जय। भव संभव भीति वेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुर नरोत्तमे मदा धर्मनंदनम अहम विचिन्तये। त्वं सुकांत व्रतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेगदेव त्वं वंदे भक्तिकासुतम्। अनंत कोटि ब्रह्मांडाधिपति इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज नी छत्र छाया मां आजना अशुभ मंगल प्रसंगे सभा में उपस्थित धर्मकुल आश्रय तमारा वाला सर्वे संतो श्रीजी ना लाडीला वाला सर्वे सत्संगी हरिभक्तो सर्वे युवानो सर्व मोक्ष भागी जीवात्माओं सर्वे ने जय स्वामीनारायण। आजनो प्रसंग अति आनंदनो प्रसंग छे। अने सामान्य एवी रीत छे के थोड़ा कष्ट पछी थोड़ी करुणा पछी थोड़ा दुख पछी जारे आनंद मळतो होय जारे त्यारे आनंदनो रंग कंईक वधारे चढ़े छे। तमे अनुभव करजो कदाच सहेलाई थी कोई वस्तु नी प्राप्ति थई होय एनी एटलू महत्व नहीं जणाय एनो एटलू आनंद नहीं थाय जेटलू थोड़ुक परिश्रम कर्या पछी थोड़ुक कष्ट वेठ्या पछी थोड़ी शंकाओ कुशंकाओ मन में उछाड़ा मारती हशे अने क्यारेक शू थशे शू नहीं थाय एनी मन में चिंताओ जागती हशे अने त्यार पछी जारे भगवान शुभ फल नी प्राप्ति करावता होय त्यारे वाला भक्तो ए मनो आनंद ए विशेष ज जोवा मळे छे एम आपणे दरेक अनुभव करीए छीए। આજનો પ્રસંગ એ આનંદનો છે। આપણે સૌએ કથાની અંદર ભગવાન શ્રીહરિના દિવ્ય લીલા ચરિત્રોને શ્રવણ કરી વાલા ભક્તો એક વાત કરવાની કદાચ તમને ખ્યાલ ન હોય કથાની અંદર एक वो सिद्धांत छे जारे जारे कथा वंचाती होय भगवान ना लीला चरित्रों वंचाता होय त्यारे वो सिद्धांत छे के ए जारे लीला चरित्रों वंचाता होय त्यारे ए कथा ए प्रसंगो जीवंत थाय छे। कदाच मारा शब्दों कोई ने आश्चर्यजनक लागशे પણ વાલા ભક્તો આ વાસ્તવિકતા છે કે જ્યારે કથા વંચાતી હોય ત્યારે જે ભૂતકાળ વીતી ગયો છે ભૂતકાળ પણ જીવંત થઈને નાચી ઉઠે છે અને એનું તાદ્રશ્ય પ્રમાણ જો જોઈતું હોય ને ત્યારે કથાની અંદર આ કથા કેમ વાંચવી ને એનો ક્રમ નક્કી કરવામાં આવ્યો છે। જે કથા પારાયણનું આપણે રસપાન કરીએ છીએ કથા પારાયણ એ કથાનું વાંચન કેમ કરવું કયા અધ્યાયથી શરૂ કરવું ને કયા અધ્યાય એનો વિરામ આપવો એનો ક્રમ નક્કી કરવામાં આવ્યો છે। જેમ કે એવા પ્રસંગો હોય કે જ્યાં મહારાજ શ્રીજી મહારાજનું દાખલા તરીકે વન વિચરણ લઈ લો તો એવા પ્રસંગોની અંદર કે જ્યાં મહારાજને કષ્ટ પડવાનું છે આપણે સૌ જાણીએ છીએ। શ્રીજી મહારાજે 7-7 વર્ષ સુધી અનંત જીવોના કલ્યાણને માટે ઘોર તપશ્ચર્યા કરી ઘોર તપ કર્યું
ताप, ठंडी, वायु, पवन, भूख, तरस, रात, दिवस, कोई एवं विचारता नहीं कि भगवान स्वामी नारायण जारे नीलकंठवर्णी रूपे जारे वनमा विचरण करता था त्यारे एमना माटे फूलोनी कोई राहमार तैयार करिए छे, तो पोते भगवान हता अने पोताना ऐश्वर्य शक्ति करीने भगवान जो धारे तो ये वगड़ानी अंदर पण एक बगीचो बनावी दे, ए उज्जड जमीन नी अंदर पण हरियाली पात्री दे। पण महाराजे ए कष्ट सहन करीने पण आ सत्संगना उत्थान माटे, धर्मना उत्थान माटे, जीवात्माना कल्याण ने माटे ए तपश्चर्या करी। અને એ તપશ્ચર્યાના જ્યારે પ્રસંગ હોય, આપણે જાણીએ છીએ કે મહારાજને કષ્ટ પડવાનું છે, રાત્રિનો સમય આવશે, મહારાજ ક્યાં, આ પ્રસંગો ભગવાને એમના જીવનકાળની અંદર જ્યારે પંચભૌતિક શરીરની અંદર મહારાજે આ લીલાઓ કરી ત્યારે તો ભગવાન આ પ્રસંગોને જીવ્યા, પણ શાસ્ત્રોનો એવો મત છે જ્યારે પણ કથા વંચાતી હોય ને ત્યારે ભગવાન એ પ્રસંગો એ ફરી જીવંત થાય છે। અને આપણે કથાની અંદર ભગવાનને એવા કષ્ટની અંદર જાજો સમય રોકાય નહીં। એવા ઘણાય બીજા નિયમો છે જેના કારણે આ ક્રમ નક્કી કરવામાં આવ્યો કે એક કથાનો પ્રસંગ જ્યારે શરૂ થાય ત્યારે એક અધ્યાયનો શરૂઆત થાય ત્યારે અધ્યાય આ અધ્યાય સુધી એને વિરામ કરવો, આ એનું પ્રગટ પ્રમાણ છે। મારે કહેવાનો ભાવાર્થ વાલા ભક્તો એ કે જે પ્રસંગ આજે આપણે કથામાં સાંભળીએ છીએ એમ ન માનશો, આ માત્ર ભૂતકાળની કલ્પનાઓ છે એમ ન માનશો કે આ ભૂતકાળની વીતી ગયેલી ક્ષણો છે, પણ વાલા ભક્તો એક મનમાં ભાવ રાખજો કે આ વર્તમાનમાં ઘટી રહેલી ઘટનાઓ છે। ભગવાન સ્વામિનારાયણ આજે પણ જ્યારે કથાના પ્રસંગો આવે છે ત્યારે જીવન જીવે છે, અને એ અનુભૂતિ જો તમે મનની અંદર રાખશો તો વાલા ભક્તો મને એમ નથી લાગતું કોઈને ભગવાનને ન મળ્યાનું, ભગવાનને ન ભેટ્યાનું મનમાં દુઃખ રહે। ભગવાન પ્રગટ આપણી વચ્ચે આ કથાના માધ્યમથી, આ શાસ્ત્રના માધ્યમથી આપણા સૌની વચ્ચે છે, અને એટલા માટે વાલા ભક્તો જો કથાની અંદર ભૂતકાળ જો જીવંત બનતો હોય ત્યારે આપણે તો વર્તમાન કાળના જીવ છીએ, અને આપણા મનની અંદર જો આનંદ ઉત્સાહ ન ઉઠે તો માની લેજો કે હૃદય નથી, ભાવના નથી, પણ માત્ર પથ્થર છે, જડ છે, આમાં કોઈ ચૈતન્યતા નથી। પણ વાલા ભક્તો એક વાત બહુ નિર્વિવાદ છે, જ્યારે મનને એકાગ્ર કરીને ભગવાનની વાણી, ભગવાનના લીલાઓને જ્યારે શ્રવણ કરો ને ત્યારે ભગવાનનું એ સ્વરૂપ, એ આંખો સમક્ષ જળહળે, એ તાદ્રશ્ય સ્વરૂપ આપણને, એ પ્રસંગો આપણને આંખો સમક્ષ દેખાય, એની અનુભૂતિ થાય। જો મનને ભગવાનની અંદર પરોવી દેવામાં આવ્યું હોય, જો આપણા હૃદયની લાગણીઓને ભગવાન સાથે જોડી દેવામાં આવ્યું હોય, માયાના બંધન થકી મુક્ત થઈને આપણા મનને સ્થિર કરીને ભગવાનમાં એકાગ્ર કરવામાં આવ્યું હોય, મહારાજના સ્વરૂપને આપણા હૃદયની અંદર સ્થિર કર્યું હોય, તો આ વાતની અનુભૂતિ જરૂર થશે વાલા ભક્તો। પ્રસંગની અંદર જો આનંદનો ઉત્સવ આવે તો આપણું મન પ્રફુલ્લિત થાય, પ્રસંગની અંદર કોઈ કરુણાની એવી દ્રષ્ટિ આવે કે કોઈ કરુણાનો પ્રસંગ આવે તો આપણા આંખની અંદર પાણી આવી જાય, નેત્ર આપણા ભીના થઈ જાય। આ કથા સાંભળવાના પણ એક લક્ષણ છે, બાકી એક વાર્તા છે, જો કે હું મારા પ્રવચનમાં હું ફરી વખત કહું છું કે હું લૌકિક દ્રષ્ટાંતો બહુ દેતો નથી, પણ મને શું તકલીફ એ છે કે હામલાને એ જ સમજાય છે, મને બહુ લૌકિક દ્રષ્ટાંતો દેવા ફાવતા નથી। એક જગ્યાએ કથાની અંદર અમે ગયા હતા અને ત્યાં કોકે આ દ્રષ્ટાંત દીધું હતું અને મને યાદ છે એટલા માટે કહું છું। એક ભાઈને કીધું કે ભાઈ આપણે કથા સાંભળવા જવું છે, ગામમાં પારાયણ બેઠી હશે, સારા વક્તા ભગવાનના લીલા ચરિત્રોને ખૂબ મધુરતાથી સમજાવતા હતા, એને કથાની અંદર એક ભાઈ એમના મિત્રને પરાણે લઈ ગયા તાણ કરીને, ચાલો ને આપણે જઈએ થોડી વાર બેસીશું, નહીં ગમે તો પાછા આવતા રહેજો। ઓલા ભક્ત હતા એને તો કથામાં મોજ પડી એટલે તો આગલી હરોળની અંદર બેસી અને ભગવાનના લીલા ચરિત્રોને મનથી હૃદયથી આંખ બંધ કરી ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરતા જાય, ભગવાનના લીલા ચરિત્રોને સંભાળતા જાય અને ભગવાનના સ્વરૂપનો આનંદ લેતા જાય અને ભગવાનની ભક્તિમાં પોતાનું જીવન આખું. એમને ભગવાનના કથામાં બહુ રસ પડ્યો. ઓલા જે મિત્રને પરાણે લઈ ગયા હતા ને એને કંઈ ગમે નહીં એટલે પાછળની કંઈક થાંભલો ગોતી અને છેલ્લી હરોળમાં થાંભલાના ટેકે બેઠા ને ત્યાં આગળ એમને ધ્યાન થયું. પણ એમનું ધ્યાન જુદી પ્રકારનું, એ આંખ લાગી ગઈ અને બગાસું ખાતા ખાતા આંખ લાગી ગઈ એટલે મોઢું ખુલ્લું રહી ગયું ને એમાં પડખેથી કોઈ કૂતરું નીકળ્યું. કૂતરાની ટેવ શું હોય થાંભલા જોઈને તમે બધા જાણો છો. ઓલા ભક્ત જયારે પાછા ગયા એટલે સહેજે વિવેક કરીને એના મિત્રને પૂછ્યું કે ભાઈ તમને હરિરસ કેવો લાગ્યો? બોલો કે હરિરસ ખારો લાગ્યો. પણ ભલા માણા હરિરસની અનુભૂતિ કરવી હોય તો જગતની અંદરથી માયાને તોડીને, માયાના બંધન તોડીને, જીવને પાછો વાળીને આ સ્વરૂપની અંદર જોડવો પડે અને એમાં ઉત્પ્રોત થવું પડે, આપણા અંતકરણને જાગૃત કરવો પડે. વાલા ભક્તો, આ શરીરનું કામ નથી, આ શરીર એક માત્ર સાધન છે, આ શ્રવણેન્દ્રિય માત્ર સાધન છે. પણ જો ખરું, જો ભગવાનના કથાની દિવ્યતાને અનુભવ કરવી હોય ને તો અંતકરણને જાગૃત કરવું પડે. અને જો એ અંતકરણને જાગૃત કરીને ભગવાનના દિવ્ય ચરિત્રોને જો શ્રવણ કરવામાં આવે, મનન કરવામાં આવે, એનું ચિંતન કરવામાં આવે તો ભગવાનના સાક્ષાત્કારમાં કોઈ ખામી બાકી ન રહે. વાલા ભક્તો, અને આજે એ અનુભૂતિ આપણને સર્વને થાય એવા દિવ્ય પ્રસંગો, અને એમાં પણ ભગવાન શ્રીહરિનો જે રાજ્ય પટ્ટાભિષેક, અનંત કોટી બ્રહ્માંડના ધણી જેના એક એક પલકાની અંદર અનેક બ્રહ્માંડો, એક પલક ઝપકાવે ને આંખ મીચેને ખોલે એની અંદર અનેક બ્રહ્માંડોનું સર્જન થાય અને અનેક બ્રહ્માંડોના વિસર્જન થાય, આવી જેની દિવ્ય શક્તિ છે. જેના રોમ રોમની અંદર અનેક બ્રહ્માંડો ભ્રમણ કરે છે અને ભગવાનની ઈચ્છાએ કરીને પાછા ભ્રમણ કરે છે. વાલા ભક્તો, આપણા સદભાગ્ય તો તમે જુઓ કે ભગવાન શ્રીહરિ આપણા હાથ માટે, આપણા જીવાત્માના રૂડા માટે મનુષ્ય દેહ ધારણ કરે, વન વિચરણના કષ્ટ ભોગવે અને જ્યારે જેતપુર જેવા ધામની અંદર મહારાજનો ગાદ્યાભિષેક થાય. વાલા ભક્તો, આ પ્રસંગની અંદર એક વાત એવી આવી કે ભગવાન શ્રીહરિએ ગાદી લેવાની ના પાડી. કદાચ મહારાજ જાણતા હશે કે આમાં આંગળી કરનારા ઘણાય છે. હું અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આ સંપ્રદાયના પહેલા આચાર્ય નથી જેને ગાદીએથી ખસેડવાનો વારો આવ્યો હોય. મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામીએ પણ શ્રીજી મહારાજને રામાનંદ સ્વામીએ ગાદી સોંપ્યા પછી પણ, જ્યારે રામાનંદ સ્વામી સ્વધામ એમ ભગવાનના ધામમાં જ્યારે ગયા ત્યારે શ્રીજી મહારાજ જ્યારે ગાદી ઉપર બેસવા જાય ત્યારે મુક્તાનંદ સ્વામીએ કાંડું જાળેલું તે સમયમાં, હો જે મુક્તાનંદ સ્વામી લોજની અંદર એક નીલકંઠ વર્ણી સ્વરૂપે હજુ ઓળખતા નથી કે ભગવાન છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, પણ છતાંય એવો દિવ્ય ભાવ એમને દેખાણો, એમને અલૌકિક પણ દેખાણું કે આગ્રહ કરીને, નહીતર લોજની વાવે કેટલા રોજ મુસાફીર બેસતા હશે. વાલા ભક્તો વિચારો છો, રસ્તે ચાલતા તમારે 8 નંબરના હાઈવે ઉપર જતા હોય, વાવડી હોય, પાણીની પરબ હોય, કેટલા માણસો ઉભા રહે, બધાને તમે ઘરે લઈ આવો છો. પણ જે મુક્તાનંદ સ્વામીને દિવ્ય ભાવ હતો, એટલી ઓળખાણ હતી કે આમાં કંઈક વિશેષ છે, કંઈક સામાન્ય નથી દેખાતું, આ કઈ જીવાત્મા અલૌકિક લાગે છે. આટલો મહિમા હોવા છતાંય એ સમયે કાંડું ઝાલ્યું હતું, જો ભગવાનને હેઠા ઉતારવાનો પ્રયત્ન કર્યો તો તમારી જોડે થાય, અમે એના કુળના છીએ, એમાં નવે શું છે. પણ વાલા ભક્તો, એક વાત નિર્વિવાદ છે કે ભગવાન શ્રીહરિ આ સંપ્રદાયની સ્થાપના ધર્મની ધુરા રામાનંદ સ્વામીને એમને કીધું કે મારે આમાં આ મને પોસાય નહીં, મને આ જોઈતું નથી. વાલા ભક્તો વિચાર કરી જો આ નતું જ કરવાનું, આ નતું જ કરવાનું, તો પછી ભગવાનને પ્રગટ થઈને આટલું આટલું વન વિચરણ કરવું, આટલું કષ્ટ સહન કરવાનું હેતુ શું હતો? જો આ સંપ્રદાયની સ્થાપના જ નહોતી કરવી, આ સંપ્રદાયને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાવાનું જો ગૌરવ નહોતું આપવું, જે સમગ્ર જગતના, સમગ્ર વિશ્વના, સમગ્ર બ્રહ્માંડોના ધણી છે, એને કદાચ આ સ્થાન ન મળ્યું ને તો એનું ધણીપણું મટત નહીં. પણ એ કેવળ મનુષ્ય લીલા. વાલા ભક્તો, ભગવાનની લીલા હંમેશા દિવ્ય હોય છે અને હંમેશા પરોપકાર માટે હોય છે. ભગવાનની કોઈ લીલા સ્વાર્થ માટે હોતી નથી. ભગવાનના દરેક પ્રસંગો, દરેક લીલા ચરિત્રો એ સમાજના કલ્યાણ માટે, સત્સંગના કલ્યાણ માટે, ધર્મના કલ્યાણ માટે, જીવોના કલ્યાણ માટે હોય છે. કોઈ પણ પ્રસંગ ભગવાનનો એ સ્વાર્થ માટે હોતો નથી. અને ભગવાને એ સિદ્ધાંતોને સ્થાપિત કરવા, જેમ પ્રસંગમાં આવ્યું હતું ને, લોજની અંદર ગોખલો બંધ કરાયો હતો. કોના માટે? કે જે ધર્મની અંદર એક પવિત્રતા છે, એના વર્તમાનોની એક કદર છે, એ વર્તમાનમાં જો ભંગ થાય, એ વર્તમાનમાં ફેર પડે, કદાચ ઘણા હરિભક્તોને તો કોઈએ, જો કે તમારો વાંક નથી, કદાચ ઉપદેશ કરનારા હોય નહીં કર્યો હોય, પણ ઘણા હરિભક્તોને તો હરિભક્તોના પંચવર્તમાન શું છે અને ત્યાગીઓના પંચવર્તમાન શું છે એની પણ ભાન કે એની પણ જાણ નથી. વાલા ભક્તો, જે વર્તમાને કરીને મનુષ્ય જીવન એ ઉત્કૃષ્ટ બને છે, એ ખીલે છે, એની અંદર દિવ્યતા ને શક્તિ આવે છે, એ વર્તમાનોની અંદર ભગવાનને લાગ્યું કે અહીંયા ક્યાંક આ છિદ્ર છે જેની અંદરથી ધર્મ ભંગ થવાની સ્થિતિ ઉત્પન્ન થાય. એ પ્રસંગ મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ પુરુષ માટે નહોતો, પણ વાલા ભક્તો, આજના સમય માટે મહારાજનું લીલા ચરિત્ર એ ભગવાને જીવનમાં જીવીને એક પ્રમાણભૂત આપ્યું કે જો આવા ગોખલા જો થશે તો કેટલી મોટી હોનારત થશે, કેટલો વિનાશ સર્જાશે, ધર્મનો કેટલો વિનાશ થશે, આ ચેતવવા માટે વાલા ભક્તો આ પ્રસંગ કર્યો. તો સંતોની અંદર વર્તનમાં એ કોઈ ખામી નહોતી. અને આજે આપણે જોઈએ છીએ, જે સંપ્રદાયની અંદર ગોખલા બંધ કર્યા, આજે ત્યાં બારણા ખોલી નાખ્યા છે. આજે વિવાદ એનો છે. આ વિવાદ કોઈ નિહિત સ્વાર્થ માટેનો નથી. આજે વિવાદ એ છે કે જે બારણાઓ ખોલી નાખ્યા છે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, એ બારણા બંધ કરવા માંગે છે. અને એ બારણા ખોલીને જેને લાભ લેવો છે એને ગમતું નથી. આ વિવાદ આનો છે. વાલા ભક્તો, એ ભગવાન શ્રીહરિ આજે જેતપુરની અંદર પોતાની, રામાનંદ સ્વામીએ કીધું ને, જેમ વાત કરી આપણે કથામાં સાંભળ્યું, કે જે હેતુ ભગવાનના પ્રાગટ્યનો હતો, રામાનંદ સ્વામી આખી જિંદગી એમ કહેતા કે હું તો માત્ર ડુગડુગી વગાડનારો છું, ખરો નટવર તો હજુ આવવાના છે. અને એ નટવર ભગવાન શ્રીહરિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો જ્યારે કાગળ વાંચ્યો, એનો પુંજ પ્રકાશ જોઈ રામાનંદ સ્વામી ભાવ વિભોર બની ગયા છે. આખી કથાને આપણે બહુ પ્રેમથી સાંભળી. વાલા ભક્તો, શ્રીહરિના એ પ્રસંગની અંદર બે જે વિશેષતાઓ છે ને, જે ભગવાને બે વચન માંગ્યા ને, એ વચનોની વિશેષતા છે. સંપ્રદાયની અંદર, આ જગતની અંદર કોઈ પરમાત્માનો અવતાર કદાચ એવો થયો હોય ન હોય, જેને ભક્તોના કલ્યાણ માટે દરેક અવતારોએ પોતાના ભક્તોના કલ્યાણને માટે, ધર્મના કલ્યાણને માટે, ધર્મની સ્થાપનાને માટે દરેક અવતારોની અંદર પરમાત્માએ ધર્મનું રક્ષણ કરેલું છે અને ભક્તોનું કલ્યાણ કરેલું છે. પણ વાલા ભક્તો, કોઈનું દુઃખ માંગી લીધું હોય ને, એવું ભગવાન સ્વામિનારાયણ મારે ધ્યાન પ્રમાણે તો પોતાના આવા શુભ પ્રસંગે, જ્યારે કે સમગ્ર સંપ્રદાયની ધુરા એમને સંભાળવાની છે, ત્યારે પોતાના ગુરુ પાસે એમ ન માંગ્યું કે મારો યશ થાઓ, એમ ન માંગ્યું કે મને લોકો વધારે ને વધારે માને, મને લોકો વધારે ને વધારે પૂજે, પણ રામાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજે, મનુષ્ય ચરિત્ર હતું વાલા ભક્તો, કારણ કે રામાનંદ સ્વામી પણ જાણતા હતા કે પોતાની સ્થિતિ શું છે. ભલે દૈહિક રીતે કદાચ ભગવાનના ગુરુસ્થાને બેઠા હોય, પણ એ પોતાને જે અંતરદ્રષ્ટિ કરીને તો એમને ખ્યાલ હતો. ઉદ્ધવજીના અવતાર રામાનંદ સ્વામી, અને ઉદ્ધવ એ ભગવાનના ભક્તનું સ્થાન છે. ઉદ્ધવજી એ ભગવાનના ભક્ત છે અને ભગવાન એ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એટલે પરમાત્માની સ્થિતિ અને પોતાની સ્થિતિને રામાનંદ સ્વામી જાણતા હતા, પણ છતાંય લૌકિક મર્યાદાને કારણે, ધર્મની મર્યાદા જે ભગવાને સ્વયં સ્થાપન કરી છે એનું ઉલ્લંઘન કદાપી પોતે પણ કરતા નથી, માટે મર્યાદાને સાચવવા માટે અને એક અજોડ દ્રષ્ટાંત દેવાને માટે જીવનમાં આ પદ સંભાળવું એ કોઈ માન મર્તબા માટે નથી. કેવા કષ્ટ સહન કરવા પડે છે, કેવા દુઃખ સહન કરવા પડે છે અને કેટલી સંયમ અને ધીરજ રાખવી પડે છે અને જીવન કેવું જીવવું પડે છે એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ દેવાને માટે ભગવાને આ દિવ્ય લીલા ચરિત્રો કર્યા. અને વાલા ભક્તો, આના ઉપરથી એક પ્રસંગ મને યાદ આવે છે. શ્રીજી મહારાજે તો દરેક ભક્તોના માગ્યા ને દુઃખ માગ્યા, રૂવાડે રૂવાડે વિચ્છીની વેદના હોય તો મને થાવ, પણ મારા ભક્તને એનો મોક્ષ એ સરળ થાવ. વાલા ભક્તો, મારા જીવનની એક સાંભળણ છે, એટલા માટે તમારી સાથે હું વેચીશ અને તમારી સાથે હું એને વાતને કરીશ. મુંબઈની અંદર એક બહુ મોટા, આ કોઈ ઇતિહાસની વાત નથી, આ આ સમયની વાત છે, જેનું પ્રમાણ તમારે જોવું હોય તો સાક્ષાત જઈને તમે જોઈ શકો છો. મુંબઈના એક બહુ મોટા આપણા સત્સંગી છે અને કલાનિકેતન, જે નામ બધાએ સાંભળ્યું હશે, કલાનિકેતનનો મોટો શોરૂમના જે માલિક, એમના પરિવારમાં એક બાળક હતો ને થોડા વર્ષો પહેલા એ મુંબઈની અંદર ગાડીમાં જતા હતા ને ગાડીમાંથી બારણું ખુલી ગયું ને નીચે પટકાયા, બહુ ગંભીર ઈજાઓ થઈ અને કોમામાં જતા રહ્યા. ઘણા વર્ષોથી એ રીબાતા હતા અને સ્વાભાવિક રીતે કલાનિકેતન જેવું નામ હોય, સુખી પૈસાદાર અને સત્સંગની ઘણી સેવા કરનાર જ્યારે ભક્ત હોય, એ જયંતિભાઈ અને એમના પરિવારની અંદર દરેકને સંબંધ હોય, દરેક સંતો મહંતોને, દરેક હરિભક્તો કદાચ એમને જાણતા હોય, ઓળખતા હોય, કારણ કે અવારનવાર બધી જગ્યાએ જ્યાં ક્યાંય જતા હોય તો ત્યાં મંદિરમાં કંઈક સેવા કરાવતા હોય, કંઈક બીજા કામની અંદર પ્રસંગોની અંદર સેવા આપતા હોય, એટલે દરેક ઓળખતા હોય. એટલે જ્યારે એમને માંદા હતા એટલે એમના બાળકને કોમામાં હતું ત્યારે ઘણાએ ત્યાં જઈને કોઈએ માનતા કરીને, કોઈએ બાધા આપીને, કોઈએ કીધું તમારા વતી અમે ધૂન કરશું, તમારા વતી અમે માળા કરશું, અને એમ કરીને જેટલું લૂંટાતું હતું ને એટલા લૂંટ્યા. પણ વાલા ભક્તો, એ બાળકને કોઈ ગતિ થઈ નહીં. એ જ એ દુઃખની અંદર ચારે બાજુ નળીઓ લાગી હતી. આ નજરો નજર જોયેલી વાત કરું છું વાલા ભક્તો, કોઈ ઇતિહાસની ઘટના નથી. નજરો નજર જોયેલી કે નળીઓ લાગી હતી. પોતે સુખી હતા, આખું હોસ્પિટલ ઘરે વસાવ્યું હતું, દરેક યંત્રો ઘડીકમાં આ યંત્રથી અમને લોહી નાખે, લોહી ચડાવે, આ યંત્રથી દવા કરાવે, આ યંત્રથી અમનો જે, કારણ કે કોમામાં આવતે દેહની ક્રિયા નહોતા કરી શકતા એટલે દેહની ક્રિયા કરાવે. 3.5 વર્ષ એ બાળક એ પથારીની અંદર કોમા અવસ્થાની અંદર એ માણસ એ જીવાતમાં રીબાણો. મારા શ્રી કોઈ પ્રસંગે મુંબઈ પધાર્યા હતા અને કોઈ હરિભક્તે વાત કરી કે આપણે મહારાશિયાની ખબર કાઢવા જઈએ, જરા હરિભક્તોની એમની ઈચ્છા છે કે દર્શન કરે તો કંઈક જીવનું ઉદ્ધાર થાય અને કંઈક સારું થાય. મહારાશિ પોતે ત્યાં એમના ઘરે પધાર્યા. એમના ઘરે ગયા એટલે ત્યાં કાચના અંદર રૂમ હતો, એની અંદર બહાર કાચ લાગ્યો તો દરવાજાની અંદર, અને એ દરવાજામાંથી એમને એ દૃષ્ટિ નાખી અંદર. અંદર બધા યંત્રો ને બધું ગોઠવેલું હતું, બધું જોયું, દવા ચાલતી હતી. મહારાશિને ખૂબ દયા આવી, કોઈને દુખ્યો દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકડા થાય, અનધન વસ્ત્ર આપીને દુઃખ ટાળે, ભગવાનનો સ્વભાવ છે ને. મહારાશિને ખૂબ દયા આવી, પછી વાત કરી જયંતિભાઈને કે આ જીવાત્માને તમારા બાળક છે, તમારા પરિવારનું અંગ છે, એટલે તમને આના પ્રત્યે મોહ હોય, લાગણી હોય, અને તમે બધો પ્રયત્ન કરો છો એને સારું થાય એના માટે, પણ મારે એક વાતનો જવાબ તમારી પાસે લેવો છે. કહો મારા, શું આપને પૂછવું છે? ત્યારે મહારાજે કીધું કે તમે જીવાત્માને દુખી જોવા માંગો છો કે સુખી જોવા માંગો છો? મહારાજનો પહેલો પ્રશ્ન. આ બાળક છે, તમારું બાળક છે, એને તમે દુખી જોવા માંગો છો કે સુખી જોવા માંગો છો? કોઈ માવતર એમ કહે કે હું મારા બાળકને દુખી જોવા માંગુ છું? એમને કીધું કે અમે મારા શ્રી બાળક સુખી થાય, જીવાત્મા એનું સારું થઈ જાય, અમે તો એ જ ઈચ્છીએ ને. તો મહારાષ્ટ્રીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે સુખની વ્યાખ્યા શું સમજો છો? આ જીવાત્મા બદ્ધ અવસ્થામાં રહે, આ નરક યાતનાને ભોગવે અને આ વિટમણાની અંદર બંધાયેલો રહે, આ જગતનું સુખ ભોગવે, એને તમે સુખ માનો છો કે ભગવાનના ધામની અંદર ભગવાનના ચરણારવિંદની એને પ્રાપ્તિ થાય, ભગવાનની સેવાનો એને અવસર મળે અને આ કષ્ટમાંથી આ રીબામણીમાંથી મુક્ત થાય, તમે એને સુખ માંગો છો? વડીલ હતા ને, પિતાના સ્થાને દાદાના સ્થાને હતા, એટલે એમ તો કહે નહીં કે મહારાજાને તેડી જાય એમાં, પણ કહે કે સાચું સુખ તો ભગવાન રાજી થાય એમાં, ભગવાનની સેવાનું મળે એમાં જ છે ને. તો મહારાજે કીધું કે જો તમને મારી વાત ગળે ઉતરે, હું કોઈ ભગવાન નથી, પણ એક વસ્તુ વાલા ભક્તો, મહારાજે આ સંપ્રદાયની અંદર દરેક પ્રશ્નના ઉત્તર આપ્યા છે. જગતની અંદર ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. કોઈને લૌકિક હોય, કોઈને વ્યવહારિક હોય, કોઈને શારીરિક હોય, કોઈને માનસિક હોય, કોઈને ધાર્મિક હોય, કોઈને અધાર્મિક હોય, દરેક પ્રશ્નના ઉત્તર મહારાજે આ સંપ્રદાયની અંદર શાસ્ત્રોની અંદર આપ્યા છે. શ્રીજી મહારાજે કીધું એ પ્રમાણે આપણે જો માનીએ ને વર્તીએ ને તો કષ્ટ જીવનમાં આવે નહીં. મહારાજે કીધું કે ભગત, તમે આટલા જૂના અને પેઢીઓથી તમારા સત્સંગ છે ને, તમે સારા સત્સંગી છો, એટલા માટે કહું છું તમને, જીવાત્માનું સુખ કાં તો એ સાજો થઈ જાય, સ્વસ્થ શરીર થાય, આ રીબામણીમાંથી મુક્ત થાય, તો એને આપણે માનીએ કે આ સાચો સુખી છે, એમ આપણને સંતોષ થાય, અને કાં તો ભગવાન એને પોતાના ધામમાં લઈ જાય અને એને ચરણની સેવાનું સુખ આપે, તો એ જીવાત્મા સુખીઓ થાય. આપણે ભગવાનને બંધન કરી શકતા નથી, આપણે ભગવાનને ફરજ પાડી શકતા નથી કે ભગવાન તમારે આમ કરવું, તમારે આ જ કરવું પડશે. ફરજ આપણે વિનંતી કરી શકીએ. આપણી અધિકાર કેટલો? વિનંતી કરવાનો, યાચના કરવાનો. મેં ગઈકાલના મારા પ્રવચનમાં પણ આ વાત કરી હતી. ભક્તોનું સ્થાન શું છે? યાચકનું સ્થાન છે, માંગણી કરનારનું સ્થાન છે. આપણે એમની આગળ આજીજી કરવાની છે, ફરજ નથી પડાતી. વાલા ભક્તો, મહારાજે કીધું કે આપણે ભગવાન પાસે આજીજી કરવાની છે. ભગવાને જે ઉપાય બતાવ્યો છે, ઉપાયને ધ્યાનમાં રાખીને આજીજી કરવાની છે. અને મહાપૂજાનું મહારાજે એમને અનુષ્ઠાન કરવાનું કીધું કે તમે 5 દિવસ ભગવાનનું અનુષ્ઠાન, મહાપૂજા, હોમાત્મક મહાપૂજાનું તમે યજન કરો, આ જીવાત્માને સારું થાય એના માટે. એટલે એમને મનમાં ભાવ થયો, એમને કીધું કે મહારાજશ્રી, હવે આપનાથી વિશેષ પવિત્ર આ કર્મ કરાવનાર અને આની દેખરેખ રાખનાર અમને ક્યાં આશરો મળશે? માટે આપ જ આપની દેખરેખની અંદર આ યજન કરાવો, અમારી એવી ઈચ્છા છે. મહારાજશ્રી પોતે રાજી થઈને હા પાડી. 5 દિવસ સુધી મહારાજશ્રી મુંબઈમાં રોકાણા, અને આપણા ઉમરેઠના સંપ્રદાયના એક વિદ્વાન પુરોહિત મણિભાઈ શુક્લ, જે ઉમરેઠના છે, જે ભાગવતભાઈ આપણે અહીં આગળ કર્મ કરાવે છે, એ મણિભાઈ ને ત્યાં આગળ અમને મહારાજશ્રીએ ત્યાં યજ્ઞ માટે, હોમાત્મક મહામાં જે મહાપૂજા માટે બોલાવ્યા, અને જે ભગવાન શ્રીહરિનું જે પંચભૂત શરીર ધારણ કરીને ભગવાન આ પૃથ્વીને વિશે રહ્યા, એ પંચભૂત શરીરના જે અવશેષ છે, જેને અસ્થિ કળશ કહેવામાં આવે છે, ઘણા હરિભક્તો કદાચ દર્શન કર્યા છે, અને ન કર્યા હોય ને તો અધિક મહિનામાં વળતા લાવવાનું રાખજો. અધિક મહિનાની અંદર એનું દર આખો મહિનો એનું યજન થાય છે. એ દર્શન જીવનમાં બહુ ભાગ્ય હોય ને તો જે અવસર, ભગવાનને જે શરીર ધારણ કર્યું હતું એના અવશેષ. પ્રસાદીની વસ્તુ તો ઘણી મળે, પણ જેને રાત દિવસ મહારાજે અંગરખા તરીકે પહેર્યું, આપણે પ્રસાદીનું એક 1.5 મિનિટ જો ભગવાનનું વસ્ત્ર અડેલું હોય ને તો આપણે પ્રસાદી માનીને કેટલો એનો મહિમા જાણીએ. જાણો છો કે ન જાણો? એક ક્ષણ માટે મહારાજે પગલા પાડીને કપડું લઈ લીધું હોય તો એ મહારાજના ચરણારવિંદનો પ્રસાદીનું અંગભૂત એ કપડાને આપણે કેટલું જતનથી સાચવીએ, કેટલો મહિમા જાણીએ. તો જે પંચભૂત શરીર મહારાજે અખંડ પોતાની સાથે રાખ્યું આ પૃથ્વીની ઉપર, એ અવશેષ ભગવાનના એના સાનિધ્યમાં. અને એક બીજું બાળ મકુનનું સ્વરૂપ છે, એની પણ કથાઓ મેં ઘણી વખત કરી છે. વડોદરા જ્યારે સભા જીતવા ગયા, મહારાજે કીધું આ મારું સ્વરૂપ, તમારું રક્ષક છે, તમારી સાથે આવશે. અને એ જે ભગવાન બાળમુકુંદનું સ્વરૂપ, એ સ્વરૂપને અને અસ્થિ કળશ જે મહારાજનો છે એના યજન, એની સાક્ષીમાં, એના સાનિધ્યમાં એ 5 દિવસનો યજ્ઞ થયો. અને 5મા દિવસે જ્યારે એનો પૂર્ણાહુતિનો સંકલ્પ કરવાનો આવ્યો, વાલા ભક્તો આજે આપણે ગૌરવ લેવાની વાત ક્યાં છે? હું મારા પિતાશ્રી છે ને વખાણ કરું એમ નહીં, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા, એક આચાર્ય સ્થાન ઉપર બેઠનાર વ્યક્તિ, એને કેવું અંગ હોવું જોઈએ વાલા ભક્તો એ બતાવવા માંગુ છું. એ ભગવાન સ્વામિનારાયણના સ્થાન ઉપર બેઠેલા વ્યક્તિની અંદર પરમાત્મા જેવા ખાલી માનવા પૂજવા અને હાર પહેરવા માટે ગુણ છે એવું નહીં, પણ એના જીવનમાં એ ગુણ 100% અંતરથી એના ઉતરેલા છે એનો પ્રમાણ વાલા ભક્તો. હજુ આજે પણ એ પરિવાર જીવિત છે અને તમે પૂછી શકો છો. જ્યારે પૂર્ણાહુતિનો સંકલ્પ કરવાનો જ્યારે પ્રસંગ આવ્યો વાલા ભક્તો, આ વાત કદાચ મહારાષ્ટ્રની હાજરીમાં હું ન કરી શક્યો હોત, ગઈકાલે ન કરી શક્યો હોત. જ્યારે પૂર્ણાહુતિનો સંકલ્પ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે મહારાષ્ટ્રીએ પોતાના કરકમળની અંદર જળ લીધું અને જળ લઈ અને મણિભાઈને કીધું, જે પુરોહિત હતા, કર્માચાર્ય જેને હતા, જે યજ્ઞ કરાવતા હતા, એમને કીધું કે ભૂદેવ ચાલો સંકલ્પ મુકાવો. મણિભાઈ કે મારા શું સંકલ્પ મુકાવું? પૂજ્ય અજેન પ્રસાદજી મહારાજે એ શબ્દ એમ બોલ્યા કે જે પુણ્ય પ્રતાપે મને ધર્મકુળમાં જન્મ મળ્યો છે અને લક્ષ્મીનારાયણ દેવની ગાદી હું વહન કરું છું, આ જીવાત્માનું કલ્યાણ થાય એના માટે આ મારા પુણ્ય પ્રતાપને હું કૃષ્ણ અર્પણ કરું છું. આ જીવાત્માનું ઉદ્ધાર થાય વાલા ભક્તો, મણિભાઈ કે હું મારા શ્રી આવો સંકલ્પ જીવનમાં કરાવું નહીં, મરી જઉં તો એ ન કરાવું, મારાથી આ સંકલ્પ થાય નહીં. મારા શ્રી કે હું તમારો ગુરુ છું, તમારા આચાર્ય સ્થાન ઉપર છું, માટે મારી આજ્ઞા છે આજ સંકલ્પ કરાવો. મણિભાઈના આંખમાં આંસુ હતા, જેટલા બ્રાહ્મણો હતા ત્યાં આગળ એમના બધાના આંખમાં આંસુ હતા. મારા શ્રી હસતા હસતા સંકલ્પ કર્યો કે જે પુણ્ય પ્રતાપે લક્ષ્મીનારાયણ દેવની ગાદીમાં મને સ્થાન મળ્યું અને ધર્મકુળની અંદર જન્મ મળ્યો છે એનું પુણ્ય આ જીવાત્માને ભગવાન મોક્ષ આપે એના માટે હું કૃષ્ણ અર્પણ કરું છું. ને એટલું જ નહીં, એ જીવાત્મા જે પ્રારબ્ધ યોગે કરીને પૂર્વજન્મના કદાચ કોઈ અપકૃત્ય થયા હશે ને એને યોગે કરીને આજે આ નરક યાદના ભોગવે છે, એ જેટલું ભોગવ્યું એને બાદ કરતા જેટલું શેષ વધ્યું હોય, એનો જે ભોગવવાનું જેટલું શેષ વધ્યું હોય એ તમામ એનું ફળ એ મને મળે એમ કરીને બાળકના હાથમાં પાણી લઈને પોતાના હાથમાં લીધું. વાલા ભક્તો, વિધિ પૂરો થયો, મણિભાઈ આજે તો ભગવાનના ધામમાં ગયા, નહીતર તો હું અહીંયા આગળ સભાની અંદર બોલાવીને એમને ખેત એમના મોઢે બોલાવત આ પ્રસંગ. ત્યાં આગળ હરિભક્તો ઉપસ્થિત હતા અને મોટા મોટા હરિભક્તો. વાલા ભક્તો, નામ દઉં તો એમ થાય કે આજે આવા મોટા નામ લે છે. મહારાષ્ટ્રી આ વિધિ પૂરો થયો અને જયંતિભાઈને કીધું કે જયંતિભાઈ તમારો આ વિધિ સંપૂર્ણ રીતે ફલીભૂત થયો છે અને 6 મહિનાની અંદર કાં તો આ બાળક ઊભો થઈને ચાલતો થઈ જશે અને કાં તો 6 મહિનાની અંદર ભગવાન એને એના ધામમાં લઈ જશે. વાલા ભક્તો, ત્યારની ઘડી પછી મહારાષ્ટ્રે કોઈ દિવસ ફોન કરીને પૂછ્યું નથી કે એને કેમ છે. બરાબર 6 મહિનાનો છેલ્લો દિવસ આવ્યો અને સવારે બરોડ પરોડીએ 7 વાગે મુંબઈથી ટેલિફોન આવ્યો કે મહારાષ્ટ્રીએ બાળક ધામમાં ગયો. ત્યારે પેલા હરિભક્તો જે સાથે હતા ને વાલા ભક્તો, એ જે સાથે હરિભક્તો હતા એમને એમ થયું કે મહારાજશ્રી અમને મનમાં શંકાઓ થતી હતી, મનમાં અમને શંકાઓ ઉત્પન્ન થતી હતી કે મહારાજશ્રીએ કર્મ કરાવ્યું તો બરાબર છે, પણ આ 6 મહિનાની અવધિ બાંધીને એ બરાબર નથી, કારણ કે 6 મહિનામાં જો કંઈ ન થયું તો કેટલો મોટો ફિયાસ્કો થાય. અને આ તો મોટા ભક્ત, પાછા કોઈ નાના હરિભગતને ત્યાં જો આવું બન્યું હોય ને તો એ છાનું રહી જાય. કલાનિકેતન જેવી જે હસ્તી, એના ઘરને તો બધાની અવર જવર હોય, આ વાત વાયુ વેગે સંપ્રદાયમાં ફેલાય અને એમ થાય કે મહારાષ્ટ્રીનું કર્મ નિષ્ફળ ગયું, અમને આવી શંકાઓ હતી. પણ વાલા ભક્તો, ત્યારે અજેન્દ્ર પ્રસાદજી મહારાજે કીધું, ભગત અમે સ્વામિનારાયણને વેચ્યા નથી, અમારી લાજ કેમ ન રાખે મહારાજ? જે વચન જે વિશ્વાસથી મહારાજશ્રીએ ભગવાન શ્રીહરિના વિશ્વાસે જે પ્રતિજ્ઞા કરી અને જે ફળની અર્પણ કર્યું, એ ફળ ભગવાન સ્વામિનારાયણની લાજ જરૂર રાખે અને ધામમાં ગયા. આવા વાલા ભક્તો અનેક નાના મોટા પ્રસંગ છે, પણ મને આજ પ્રસંગ એટલા માટે યાદ આવ્યો કે અનંત કોટી બ્રહ્માંડના હરિભક્તો ઘણાએ પૂછ્યું પછી મહારાજશ્રીને કે મહારાજશ્રી તમારે આ કરવાની ક્યાં જરૂર હતી? તમે એને યજન કરીને યજ્ઞનું ફળ માત્ર આપ્યું હોત તો પણ કદાચ એનું રૂડું થઈ જાત. તમારે આટલી મોટી તમે જે પ્રતિજ્ઞા કરી, આટલું મોટું ફળ તમે અર્પણ કર્યું, આટલું એનું કષ્ટ સહન કર્યું, આ કરવાની શી જરૂર હતી? ત્યારે મહારાજશ્રીએ હસતા હસતા કીધું કે જો મારો દાદો લાખો હરિભક્તોના જો કષ્ટને માંગતો હોય તો એના છોકરા તરીકે એક જીવાત્માનું કષ્ટ લેવાનું જો મારે ભાગ આવે તો એનાથી મોટા ધનભાગ્ય મારા શું કહેવાય? જેના સ્થાન ઉપર બેસીને હું આજે એનું પ્રારબ્ધ કહું છું, મહારાજ આચાર્ય મહારાજશ્રી કે જેના સ્થાન ઉપર બેસી અને જેનું પ્રારબ્ધ ભોગવું છું, મારી લાજ રાખનાર ધણી તો એ છે. અને વાલા ભક્તો આજે એ પ્રસંગની મહત્વતા, આજે આ પ્રસંગ આપણે સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજે લાખો કરોડો જીવાત્માના મોક્ષ માટે, એના દુઃખ દારિદ્રતાને ભાંગવા માટે મહારાજે કષ્ટને માગી લીધું કે એના જીવનની અંદર રામપાત્ર હોય તો એ મને મળે, પણ મારો બાળક, મારો સત્સંગી, મારો આશ્રિત સુખીઓ થાય. વાલા ભક્તો આજે આપણે જે બધા ખાઈએ છીએ ને એ સ્વામિનારાયણનું પ્રારબ્ધ છે. આપણા પ્રારબ્ધમાં તો રામપાત્રના ઠીકરા હતા, આપણા પ્રારબ્ધમાં તો રામપાત્ર ભીખ માંગવાની હતી, પણ આજે જે આપણે ઉજળું મોઢું કરીને બેઠા છીએ એનું એકમાત્ર કારણ છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ સાક્ષાત આપણા કષ્ટ લઈ અને આપણને પોતાના સુખે સુખિયા કર્યા છે. વાલા ભક્તો આનું બળ અને આનો મહિમા સમજવાની જરૂર છે. જો આનો બળ ને મહિમા સમજશો તો જીવનની અંદર કોઈ દિવસ એની એની હલકઈ એની ઓછી વિચારધારા આપણે એની મહત્વતામાં ઘટાડો નહીં આવે, અને જેટલું મહત્વ ઘટા જે વધશે એટલો એની ભક્તિમાં ઓર રંગ ચડશે, એટલો આનંદમાં ઓર રંગ ચડશે. અને એટલા માટે વાલા ભક્તો આજનો પ્રસંગ એ ભૂતકાળને જો જીવંત બનાવતો હોય તો આપણા વર્તમાનને આપણા અંતઃકરણને જાગૃત કરી અને આપણે આનંદ માણવાનો છે. અને એ ભગવાન શ્રીહરિના દિવ્ય ચરિત્રને આપણે ઉજવવાનું છે, માણવાનું છે. માટે આ કથા શ્રવણને માત્ર કપોલ કલ્પિત વાર્તા ન માની એને જીવનમાં એને ઉતારવાનો પ્રયત્ન કરજો, એની વિશેષતા સમજવાનો પ્રયત્ન કરજો, એના શબ્દને પારખવાનો પ્રયત્ન કરજો. વાલા ભક્તા પછી જો તમારી સ્થિતિની જે અત્યારે જે સ્થિતિ છે અને આ સત્સંગને ઓળખ્યા પછી, ભગવાનના ચારિત્રને, ભગવાનના લીલાઓને, ભગવાનના સિદ્ધાંતોને ઓળખ્યા પછી, જીવનમાં ગ્રહણ કર્યા પછી તમારી કક્ષા ક્યાં જઈને ઊભી રહે છે ને તમે જાતે એનો તમે કલ્પના પણ નહીં કરી હોય. આજે વાલા ભક્તો આ સિદ્ધિનો દિવસ છે. માટે દરેક હરિભક્તો મનની અંદર ખૂબ ભાવ લઈ અને આ કથાને શ્રવણ કરી જીવનમાં ઉતારજો, આ પ્રસંગોને જીવનમાં ઉતારજો. મહારાજ સર્વનું મંગળ કરે અને સર્વને ભક્તિનું ધર્મનું બળ વધે, સર્વને ભગવાનની અંદર વધારે ને વધારે પ્રીતિ બંધાય એવું ભગવાન સર્વ પર કૃપા કરે એ જ પ્રાર્થના કરી હરે કૃષ્ણ મહારાજના ચરણારવિંદની અંદર પૂજ્ય મહારાજશ્રીવતી અને અશોક ગાદીવાળા માતુશ્રીવતી દરેક ભક્તોને ખૂબ આશીર્વાદ આપી અને મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.